શ્રી પરમા ગમસાર બોલ નંબર 637 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું સોનગઢમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 59.
જાણન પર્યાય અને જાણન ગુણ પાનું નવમું નીચેનો બોલ છે. નવ પાના ઉપર જાણન પર્યાય અને જાણન ગુણ એવા લક્ષણ વડે આત્માને જાણી શકાય એ એક જ ઉપાય છે. બીજો કોઈ ઉપાય નથી. અસ્તિ નાસ્તિ છે. ગુરુદેવ શ્રી આત્માને જાણવા માટે સ્પષ્ટ કરે છે કે જાણન પર્યાય તે વ્યક્ત છે અને ગુણ એટલે સ્વભાવ, વિનાયક સ્વભાવ. જાણન ગુણ એટલે વિનાયક સ્વભાવ. એવા લક્ષણ વડે જાણન પર્યાયમાં જાણન સ્વભાવ છે એવા લક્ષણ વડે આત્માને જાણી શકાય. આ એક જ ઉપાય છે આત્માને જાણવાનો. બીજો કોઈ ઉપાય નથી. એટલે એમ કેવું છે કે આત્મામાં ગુણ તો અનંત છે, પણ સામાન્ય ગુણ થી કઈ આત્મા જુદો પડે નહીં. અને વિશેષ ગુણોમાં બધા ગુણો જ્ઞાન સિવાય ના પરિણમનની અંદર વ્યક્ત સ્વભાવ વાળા નહીં હોવાથી, વ્યક્ત વિભાવ વાળા હોવાથી આત્માને ત્યાંથી નથી જાણી શકાતો. એ સ્પષ્ટીકરણ જયચંદજીએ 246 કળશના ભાવાર્થમાં બહુ સારી રીતે આપ્યું છે. એટલે એક જ ઉપાય છે એ જે ગુરુદેવ કહે છે. એ અનુભવથી પણ પ્રમાણ છે, આગમથી પણ પ્રમાણ છે, અને ન્યાયથી યુક્તિથી બધી રીતે પ્રમાણ છે. ક્યાંય બીજી રીતે કોઈ કહે કે વિચારે તો કલ્પના ચડવાની વિષય છે, બીજું કઈ નથી. જોરદાર એટલે પછી ફરિયાદ આવી કે આપને
બહુ જરા ફરિયાદ કરો ભાઈ કરી હતી.
હે
કરો ભાઈ ફરિયાદ કરી.
સારું જી
ચાલો આગળ વધીએ. આપણે
ખરું એ એક જ ઉપાય છે ને બીજો કોઈ ઉપાય નથી એમ જે ગુરુદેવ કે છે. એના આટલા કારણો છે. એક તો પોતાનો અનુભવ પ્રમાણ છે, અથવા અનંત અજ્ઞાનીઓનો એ અનુભવ પ્રમાણ છે, અને એનો એક બીજો પ્રસંગ બનેલો એ પણ તમને સાંભળવામાં રસ પણ આવશે અને સમજવાનું પણ મળશે. એવો પ્રસંગ છે કે સુગાનીજી ચર્ચા કરતા ત્યારે દ્રષ્ટિ પ્રધાન થી જ બધી ચર્ચા કરતા હતા, અને ઘણાને એવો પ્રશ્ન થતો હતો કે ગુરુદેવ નાયક નાયક કરે છે પણ આ તો અપરિણામીને ધ્રુવ ધ્રુવ કરે છે. બરાબર શું એને કોઈ દ્રષ્ટિની જ વાતો આવે છે તો મુમુક્ષુ ને આમાં કેવી રીતે પામવું ને કરવું, કઈ આમાં કઈ વાત સારી ને પાવરફુલ લાગે છે ગમે એવી, પણ સમયક દર્શન ની વાત છે એટલે સમ્યક દર્શન નું જોર કેટલું, પણ આપણને કઈ મેળ પડતો નથી ગુરુદેવ ની શૈલી ને, આ શૈલી હારે મેળ પડતો નથી. શું પછી મને એમ થયું કે આ વિષયમાં કઈ ખુલાસો એમની પાસેથી થાય તો સારો. એટલે એક વખત હળવી પળોમાં જરા બેઠા હતા, ચર્ચા ને વચ્ચે નહોતા બેઠા, હું બે પાંચ જણા જ બેઠા હતા, વાત કરી કે આપની શૈલી એવી છે કે એમાં કઈ નાયક ની વાત ના આવે, અને એક જાણે પક્ષ હોય નિશ્ચય નો એવી નિશ્ચિત પ્રશ્ન વાત આવે. તો કા એમાં ભલે મને કોઈ કે નિશ્ચય નો પક્ષ છે એમાં, મારા એનો ગૌરવ છે, એ તો નિશ્ચય નો પક્ષ કરવો એ તો ગૌરવ છે. વ્યવહાર નો થોડો પક્ષ કરું છું તો રાગ નો પક્ષ આવે કે પરદ્રવ્ય નો પક્ષ આવે દેવગુરુ શાસ્ત્ર, એમ તો થોડો અળબો જવાબ એવી રીતે હસતા હસતા આપી દીધો. એમ નહી, જ્ઞાન થી આ વાત લેવી હોય અને કોઈ જ્ઞાન ના પક્ષ વાળા મળે તો કે બીજાને ભલે ને જ્ઞાન નો પક્ષ હોય, મને તો છે નિશ્ચિત નો પક્ષ, દ્રષ્ટિ નો પક્ષ છે, તો પાછો એમ જવાબ દીધો. એટલે ગાડી પાટે નતી ચડતી, મારે જે કઢાવવું હતું ને એ પાટે આવતું નતું મેળમાં. પછી મેં પંચાધ્યાય ની 401 નંબર ની ગાથા કાઢીને આપી. 400 ગાથામાં એમ કે છે કે જ્ઞાનમ એકમ કારણમ સાધનાદિ વિધો ઉચિત, સ્વાનુભૂતિ એક હેતુશ્ચ તસ્માત તત્ પરમ પદમ. સ્વાનુભૂતિના કારણને વિચારવામાં આવે તો જ્ઞાન જ એક કારણ છે એમ અહીંયા કે છે. આપ શું કહે છો એના ઉપર જરાક આપનું સ્પષ્ટીકરણ આપો. કાથા વાંચી પોતે મનમાં મનમાં વાંચીને એકાદ મિનિટ વિચાર કર્યો, એટલે પોતાને પોતાનો અનુભવ તપાસી લીધો એમણે કે હું કેવી રીતે સ્વાનુભૂતિમાં આવ્યો. એક જ વાક્ય બોલ્યા, અનાદિ અનંત જ્ઞાનીઓને આમ જ થાય છે, આ જ રીત છે, આ જ પદ્ધતિ છે. અનાદિ અનંત જ્ઞાનીઓને એનો અર્થ શું થાય છે કે ગુરુદેવે ભલે પોતાના અનુભવથી એક વાત કરી, પણ અનંત જ્ઞાનીઓ, એક જ્ઞાની જે વાત કરે છે તે અનંત જ્ઞાનીઓ તે જ વાત કરે છે, બીજી કોઈ વાત કરતા નથી. બરાબર આમ એટલે એક જ ઉપાય છે ને બીજો કોઈ ઉપાય નથી, એની પાછળ આટલું બળ છે, અનુભવનું બળ છે કે ત્રણેય કાળના જ્ઞાનીઓ બીજી વાત કરતા નથી. બીજું કોઈ પણ બુદ્ધિશાળી માણસ સમજી શકે એવી વાત છે કે જો આત્મા એક ગુણધર્મ વાળો વૈજ્ઞાનિક પદાર્થ છે, એક પદાર્થ છે કે જેને પોતાના ગુણધર્મ નું વિજ્ઞાન છે, તો એનું કાર્ય પણ વૈજ્ઞાનિક રીતે થાય ને કે અવૈજ્ઞાનિક રીતે થાય, જેમ શેરો એક રીતે થાય. ગુરુદેવ બહુ સાદો દ્રષ્ટાંત આપતા કે 500 વર્ષ પહેલા કોઈ બનાવ્યો હોય કે 1000 વર્ષ પહેલા પછી બનાવશે. કોઈ ડાયની દીકરી બીજી રીતે કરવા જશે તો તને બગડશે. શું કહેતા હતા, બીજી રીતે કરવા જશે તો શેરો તો તણે માના બગડી જશે, ગોળ ઘીને ખાંડ બધું બગડશે, એનો લોટબોટ બધું બગડી જશે, અને એવું બગડશે કે ગુમડી ચૂપડવાની લોપરી નહીં થાય કે ત્યાં સુધી કહી દેતો હતો, એટલે હાવને ફેંકી દેવું પડશે ટૂંકામાં, હું એવું રબડું થઈ જશે. એમ આમની અંદર પણ આ એક વિજ્ઞાન છે કે આત્મજ્ઞાન, આત્મદર્શન, સમ્યક દર્શન એક વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે કે જે આત્માને અમુક રીતે કેળવણી થયા પછી જ એ રિઝલ્ટેડ પોઝિશન છે, એ તો પ્રોડક્ટ છે. એની બીજી કઈ રીતે બહાર આવે તો એમણે શ્રીમદજી પોતાના અનુભવથી ત્રણ કાળની વાત લઈ લીધી. એક જ્ઞાની ત્રણ કાળની વાત શેના ઉપરથી કરે છે કે એમને પ્રતીતિ આવી ગઈ કે વિજ્ઞાન આ રીતે જ હોય, વિજ્ઞાનમાં ફેરફાર થઈ જ ન શકે કોઈ દિવસ. એટલે વર્તમાનના અનુભવ ઉપરથી ત્રણ કાળની વાત લઈ લે છે, એક હોય ત્રણ કાળમાં પરમાર્થ સંપન્ન, બીજું કોઈ ત્રણે કાળમાં પરમાર્થ નો આત્મકલ્યાણ નો રીત બીજી કોઈ છે જ નહીં, હોય શકે જ નહીં, સંભવિત જ નથી. જ્યાં જ્યાં જાણન પર્યાય છે ત્યાં ત્યાં અનંતી પર્યાય છે, અને જ્યાં જ્યાં જાણન ગુણ છે ત્યાં ત્યાં અનંત ગુણ છે, અને તે આત્મા છે એમ નિશ્ચય કરવો જોઈએ. આ એમને વાત સંક્ષેપમાં લીધી છે, પણ આખી વિધિ આમ આવી જાય છે કે જ્યાં જ્યાં જાણન પર્યાય છે ને ત્યાં ત્યાં બીજા ગુણોની પણ અનંતી પર્યાય છે. ત્યાં જ્યાં જ્ઞાનની પર્યાય પ્રણમે છે તો બીજા કયા ગુણ પરિણમ્યા વગરના રહે છે, કે ત્યાં ત્યાં પણ બીજા ગુણની અનંતી પર્યાયો છે. અને જ્યાં જ્યાં જાણન ગુણ છે, જાણ જ્ઞાયક સ્વભાવ છે, ત્યાં બીજા અનંત ગુણ પણ સાથે જ એની અંદર છે. જ્ઞાયક સ્વભાવમાં કોઈ ગુણ બાકી નથી રહેતો, અને તે આત્મા છે એમ નિર્ણય કરવો, એમ નિશ્ચય કરવો જોઈએ. આમ જ્ઞાન ઉપરથી, જ્ઞાન લક્ષણથી, વેદનથી અને સ્વભાવથી નિર્ણય કરવો, નિશ્ચય કરવો અને અનુભવ કરવો, પછી બધું એક જ રીત છે. પહેલેથી છેલ્લે સુધી નિશ્ચય જેનાથી થાય એનાથી જ અનુભવ થાય, એનાથી સ્થિરતા થાય, એનાથી પૂર્ણતા થાય, બીજી કોઈ રીતે ન થાય.
જેમ ગુણ અનંતા એક સાથ છે, એવી રીતે દરેક ગુણની પર્યાય અનંતી રૂપે એક સાથ પરણમે છે.
એક પર્યાય પછી બીજી પર્યાય થાય એક ગુણ ને કે એક દ્રવ્ય ને, એ ક્રમવર્તી પર્યાય કહેવાય છે. પણ આ અપેક્ષા એ સ્વવર્તી પર્યાય પણ કહેવાય છે. ગુણ ભેદ ની અપેક્ષા છે કે બધા ગુણો ની પર્યાય એક સાથે જ વર્તે, એક ગુણ પહેલા પરિણમે બીજો ગુણ પછી પરિણમે એવું કોઈ દિવસ ન બને. સહવર્તી એટલે સાથે વર્તતી. તો ગુણની વ્યાખ્યા શું છે, કે જે દ્રવ્યના પૂરા ભાગમાં હોય એટલે ક્ષેત્ર અપેક્ષાય, અને જે નિરંતર પરિણમનશીલ હોય, દ્રવ્યના પૂરા ભાગમાં હોય અને સદાય પરિણમનશીલ હોય,
એની સર્વ હાલતો,
સર્વ હાલતોમાં હોય. કોઈ ગુણ એક સમય પણ પરિણમન વગરનો રહી જાય તો કાયમ પરિણમન વગરનો રહી જાય, કેમ કે પરિણમન કરવું એ દ્રવ્યનો ગુણ સ્વભાવ છે. માટે બધા ગુણોને પરિણમવાનું જ હોય, કોઈ ગુણ પરિણમ્યા વગર ન રહે તો પરિણમન, પરિણામ શક્તિ છે આત્મામાં. 18મી કે 19મી પરિણામ શક્તિ છે એટલે પરિણમે જ. તો કોઈ ગુણ પરિણામ તો અનંતા ગુણ પરિણમે છે, તો અનંતા ગુણ ને પરિણામો સાથે પરિણમે છે, માટે બધી પર્યાયો સહવર્તી ગણવી. એટલે તો ગુરુદેવ કીધું કે જ્યાં જ્યાં જાણન પર્યાય છે ત્યાં ત્યાં અનંતી પર્યાય છે, એ સહવર્તી પર્યાય છે. અનંતી બધી એક પછી એક થાય છે એ વાત અહીંયા નથી, એ તો એક જ ગુણ ની એક પછી એક થાય છે, અથવા એક જ દ્રવ્ય ની એક પછી એક થાય છે. આત્મા અનંત ગુણ પર્યાય એક પદાર્થ છે, આમ આત્માનો નિશ્ચય કરવો. પછી 637 છે ને, બાકીના તો થવાનો પ્રશ્ન નથી, પણ આ જે ત્રણ વચનામૃત છે ગુરુદેવ ના, એ પરિશિષ્ટ ઉપર ના પ્રવચનો છે. સમયસાર પરિશિષ્ટ એના ઉપરના પ્રવચનો માંથી જે ચાલ્યા છે, એમાં પરિશિષ્ટમાં જે લક્ષ લક્ષણની ચર્ચા ચાલી એમાં, એમાંથી આ ત્રણ બોલ લેવાના છે. લક્ષ લક્ષણની ચર્ચામાંથી અને ત્રણેયમાં પ્રશ્ન ઉત્તર, પ્રશ્ન ઉત્તર, કેમ કે ત્યાં લક્ષ લક્ષણની ચર્ચામાં પણ પ્રશ્ન ઉત્તર ચાલ્યા છે. આચાર્ય દેવે પોતે પણ પ્રશ્ન ઉત્તર થી જે ચર્ચા કરીને નિરૂપણ કર્યું છે. પ્રશ્ન છે કે આત્મા અનંત સ્વભાવવાન હોવા છતાં તેને જ્ઞાન માત્ર પણે કેમ કહેવાય છે? અનંત સ્વભાવ એટલે અનંત ગુણ પરિણમતા હોવા છતાં, અથવા એનામાં અનંત ગુણ હોવા છતાં તેને જ્ઞાન માત્ર પણે કેમ કહેવાય છે? જ્ઞાન માત્ર કહેવાથી તો બીજા અન્ય ધર્મોનો એટલે બીજા ગુણોનો નિષેધ સમજાય જાય છે અમને. જોકે આચાર્ય મહારાજને જ્ઞાન માત્ર કહેતા રાગાદી નહીં એમ કહેવું છે, વિભાવનો નિષેધ કરવો છે, પણ સ્વભાવની અંદર આવતા ગુણોનો એક ગુણનો પણ નિષેધ નથી કરવો, એનું નામ અનેકાંત છે એમ કહેવું છે. પણ અહીં તો લક્ષ લક્ષણની ચર્ચા કરવા એક દ્રષ્ટિકોણ ઉપાડવો છે જ્ઞાન લક્ષણનો, એટલા માટે આ જ્ઞાન માત્ર શબ્દમાંથી પ્રશ્ન પોતે ઉઠાવ્યો છે કે જ્ઞાન માત્ર કરતા જ્ઞાન એટલું આવશે ને એકાંત થશે. અને આપણે પ્રકરણ એ અનેકાંતનું શરૂ કર્યું છે તો પછી આ જ્ઞાન માત્ર માં તો એટલું જ્ઞાન આવશે તો કે ના ના, આખા દ્રવ્ય નો નિર્ણય થાય છે એ જ્ઞાન લક્ષણ થી, એ વાત હવે તમે સાંભળવાની કે છે. એ ઉત્તર કે છે લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ આત્માનો નિર્ણય કરવા માટે આત્માને જ્ઞાન માત્ર કહેલ છે. લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ આત્માનો નિર્ણય કરવા માટે, હવે જ્ઞાન માત્ર એમ કહેવા પાછળ હેતુ શું છે? કે જ્ઞાન લક્ષણ છે અને તેના દ્વારા લક્ષ્યરૂપ આત્મા છે જ્ઞાન સ્વભાવી એનો નિર્ણય થઈ શકે છે, બીજી કોઈ રીતે નિર્ણય થઈ શકતો નથી. એ જે આપણે 22માં બોલમાં આવી ગયો ગુરુદેવના વચનો પ્રતિપાદિત, એવો હેતુ જોઈને આચાર્ય મહારાજ પણ 1000 વર્ષ પહેલા એ જ વાત કરે છે કે લક્ષણની પ્રસિદ્ધિથી લક્ષ્યની પ્રસિદ્ધિ થવાનો અહીંયા હેતુ છે, બીજો કોઈ હેતુ નથી. આત્મામાં આનંદ ગુણ છે અને તેમાં જ્ઞાન મુખ્ય છે તે વિશેષ ગુણ છે. આત્મામાં આનંદ ગુણ છે એ રાખીને વાત છે, કોઈ ગુણને એક ગુણને પણ બાદ કરવાની વાત નથી. તેમાં પણ જ્ઞાન મુખ્ય છે તે વિશેષ ગુણ છે. આનંદ ગુણોમાં પણ જ્ઞાન પ્રધાન ગુણ છે, મુખ્ય ગુણ છે, વિશેષ ગુણ છે. એવો ગુણ, એવી વિશિષ્ટતા વાળો ગુણ એકય નથી જેવો જ્ઞાન ગુણ છે. સ્વપર પ્રકાશક છે ને એટલે એના ઉપરથી ગુરુદેવ એમ કહે છે કે ત્રણેય કાળ આત્માનું લક્ષણ જ્ઞાન છે. કોઈ કાળે બીજા લક્ષણથી આત્મા લક્ષ્યભૂત થાય કે જણાય એ વાતમાં ઉલટાનું બીજા ગુણોને જાણવા માટે જ્ઞાનને હારે રાખવું પડે એવું છે. કેમ કે પુરુષાર્થ પુરુષાર્થને નથી જાણતો, અસ્તિત્વ અસ્તિત્વને નથી જાણતો, વિભુત્વ વિભુત્વને નથી જાણતો. એ જ્ઞાન જ એવો ગુણ છે કે જે પોતાને પણ જાણે છે ને બીજા ગુણોને પણ જાણે છે. કે બીજા ગુણોને સમજાવવા માટે જ્ઞાનને હારે રાખવું પડે છે, આટલી તો વિશિષ્ટતા જ્ઞાન છે. એટલા માટે જ્ઞાનની પ્રધાનતા લીધી છે કે મુખ્યતા લીધી છે. નહીતર તો જ્ઞાનમાં જેમ અનંત શક્તિ છે જ્ઞાન ગુણમાં, એવી પ્રત્યેક ગુણમાં અનંત જ શક્તિ છે. કોઈ ગુણમાં ઓછી શક્તિ નથી ને કોઈ ગુણ શક્તિ અપેક્ષા એ નાનો પણ નથી. કે જ્ઞાન મોટો ગુણ છે ને બીજો કોઈ નાનો ગુણ છે એવું પણ નથી. બધા ગુણોમાં અનંત શક્તિ છે અને બધા ગુણો પોતાની શક્તિ અનંતતા નું સામર્થ્ય ધરાવનારા છે, તો પણ જ્ઞાનની વિશિષ્ટતા છે. વચનામૃતમાં એ આવે છે કે આત્મા જ્ઞાન પ્રધાન ગુણવાળો પદાર્થ છે, એવું વચન છે. આત્મા જ્ઞાન પ્રધાન ગુણવાળો પદાર્થ છે એમ કરીને એમને પણ જ્ઞાનને મુખ્ય કહ્યું છે. એ તો બધા જ્ઞાનીઓ વાત તો એક જ ટોનમાં કરવાના છે, શૈલી થોડી ફરે છે, બાકી બધાનો અંડરટોન એક જ આવવાનો છે. ત્રણેય કાળ આત્માનું લક્ષણ જ્ઞાન છે અને તે અન્ય દ્રવ્યોમાં નથી, બાકીના કોઈ દ્રવ્યમાં, પાંચે દ્રવ્યમાં નથી. એટલે એમાં અતિવ્યાપ્તિને અવ્યાપ્તિનો દોષ નથી, અતિવ્યાપ્તિનો દોષ નથી આવતો. કે બીજામાં છે ને આમાં છે એવું અતિવ્યાપ્તિ પણ નથી આવતી. જાણવાનું કાર્ય પર્યાયથી છે, જ્ઞાનની પ્રસિદ્ધિ વડે જાણનાર તે જ આત્મા એમ લક્ષ્યરૂપ આત્મા નિશંકપણે પ્રસિદ્ધ થાય છે. જાણવાનું કાર્ય પર્યાયથી છે, જ્ઞાનની પ્રસિદ્ધિ એટલે પ્રગટપણા વડે જાણનાર તે આત્મા, કેમ કે કાર્ય તો કોઈ પદાર્થ વિના અધર તો કોઈ કાર્ય નથી. જ્યાં આત્મા નથી જણાતો એવી વાત આવે છે ને, ત્યાં તો શું જણાય છે? તો કે જ્ઞાન તો જણાય છે, એમ કેવું પડે છે. તો કે જ્ઞાન ક્યાં ઊભું છે? તો પદાર્થ વગર જ્ઞાન ઊભું છે, એમને અધર ક્યાંય જ્ઞાન ઊભું છે? દ્રષ્ટિ પ્રકાશ સુગાનીજી સામે પ્રશ્ન થયો છે એટલે યાદ કર્યો. 645 માં એક પ્રશ્ન છે, જ્ઞાનની વ્યક્ત પર્યાય તો ખ્યાલમાં આવે છે પણ દ્રવ ખ્યાલમાં નથી આવતો. તો કે જ્ઞાનની પ્રગટ પર્યાય જો ખ્યાલમાં આવે છે તો પ્રગટ પર્યાય કોના ઉપર ખડી છે? કે એમને અધર પર્યાય થાય છે? કોઈ દ્રવ નથી ને પર્યાય ચાલે છે એટલી એ પણ કોઈના ઉપર ખડી છે કે નહીં? કે જે ભૂમિ ઉપર ખડી છે તે આત્મા છે. ઉઘાડમાં પકડી શકીએ છીએ કે દ્રવ જેવી વાત છે કઈક, પણ અનુભવમાં તો પર્યાય જ આવે છે, પર્યાય પકડાય છે, દ્રવ પકડાતું નથી. આ પ્રશ્નકાર નો હારદા છે. તો ઉઘાડ મેં તો યુક્તિ આદિ સે આતા હૈ લેકિન અંદર સે ક્યું ક્યું નહીં આતા હૈ, એટલે અનુભવ થી કેમ નથી, દ્રવ નો અનુભવ કેમ નથી થતો? પર્યાય નો ચોખ્ખો અનુભવ થાય છે, દ્રવ નો અનુભવ કેમ થતો નથી, કેમ પકડાતો નથી? આ મૂંઝવણ છે પ્રશ્નકાર ને. ઉત્તર કે જો ઉઘાડ મેં ન્યાય સે ખ્યાલ મેં આયા તો ખ્યાલ વાલી જ્ઞાન પર્યાય ભી કોઈ આધાર પર ખડી હૈ? જ્ઞાનની પર્યાય ને વસ્તુ નો આધાર છે, તેથી પર્યાય દ્વારા વસ્તુ નો પત્તો લાગી જાય છે. એક માણસ ઘર ખોલીને દાખલ થઈ ગયો, આપણે બહાર ગયા હોય ઘર બંધ કરીને તાળું મારીને આવીએ ત્યારે જોઈએ ગયા તો તાળું તો એઠે પડ્યું છે, બારણું અડધું ખુલ્લું છે, તાળું તોડીને અંદર ગયું લાગે છે. અંદર કઈક લાગે છે, કોક અંદર લાગે છે, ઓલો તો અંદર માણસ સમજી ગયો, બાર કોક આવી ગયો, એટલે તો છુપાઈ જાય. બધું તો બધું કઈ કબાટ ખુલી નાખ્યો હોય, કોઈ કઈ ફેંદી નાખ્યો હોય તો ખ્યાલ તો આવી જાય કે નક્કી કઈ ગડબડ થઈ ગઈ આપણી ગેરહાજરી. હજી પેલો માણસ બહાર નથી ગયો, હવે કોઈ પડદા પડદા પાછળ છુપાઈ ગયો હોય, પડદા પડદા પાછળ છુપાઈ ગયો હોય ને એમાં એકલો એનો અંગૂઠો દેખાઈ જાય, કેટલો પગનો અંગૂઠો, કેટલો પડદો સાઈઝ ઊંચો હોય, ચાલી ગયો પડદો, તો ત્યાં ચોર હંતાણો છે એમ મોઢું જોયા વગર ખબર પડી જાય. અંગૂઠો જોયો કે આખો માણસ જોયો, કે આખો માણસ જોયો. તો ત્યાં કોઈ તર્ક નથી કરતો કે મને અંશ દેખાણો છે ને અંશી નથી દેખાણો. અહીંયા એમ કે છે મને પર્યાય દેખાય છે ને દ્રવ્ય નથી દેખાતો, ક્યાં વાત લઈ જવું છે. એમ એ તર્ક નથી કરતું કે મોઢો જોયા પછી નક્કી કરું કે ચોર છે કે સાવકાર છે, કપડા મેલા પહેર્યા છે કે ઉજળા પહેર્યા છે, સિકલ હારી છે કે ચોર જેવી છે, તો પછી એમાં કઈ બોર્ડ નથી લાગતો. પણ કોઈ તર્ક નહીં ઉઠાવે માણસ, કેમ કે એને વગર જ આયે ઘર ખોલ્યું છે ને પાછો છુપાઈ ગયેલો છે, એટલે સાબિતી કરવાની જરૂર નથી કે એ ચોર જ છે. અંગૂઠો દેખાણો એટલે એ પણ સાબિતી કરવાની જરૂર નથી કે માણસ આખો છે ત્યાં, બરાબર છે. એવી રીતે નિર્ણય થાય છે. અથવા મતિશ્રુત જ્ઞાનમાં એવી શક્તિ કે એક અંશ ઉપરથી આખા અંશને નક્કી કરી નાખે, એવી મતિશ્રુત જ્ઞાનમાં શક્તિ પડેલી છે કે જો અંશ જોવે ને તો આખા અંશને પકડી લે, એટલું સામર્થ્ય છે મતિશ્રુતમાં. એટલે જ્ઞાન લક્ષણ માંથી આખો સ્વભાવ આખો આત્મા ગ્રહણ થઈ જાય છે. આધાર વાળી વસ્તુ શું છે? એસે દેખકર વો આધાર વાળી શક્તિ મેં હી થંભ ડાલો, એસે દેખકર વો આધાર વાળી શક્તિ મેં હી થંભ જાના પ્રસર જાના વહી સત્સ્વભાવ હે. આ એક પર્યાય ઉપરથી દ્રવ્યને ગ્રહણ કરવાની ચેનલ શું છે એ બોલ પણ આ 645માં આવ્યો છે. રીત શું છે પર્યાય ઉપરથી દ્રવ્યને ગ્રહણ કરી લેવાની વિધિ કયા પ્રકારની છે એ 125માં બોલ છે. આ એને એમ કહ્યું ને કે કઈ ચેનલથી અમારે દ્રવ્ય સુધી પહોંચવું કે આ જ્ઞાન પર્યાયની ચેનલ છે. એક જ ચેનલ છે, બીજી કોઈ ચેનલ નથી. હિન્દુસ્તાનનું કે ટેલિવિઝન છે, દિલ્હીથી એક જ ચેનલ ચાલે છે, બીજી નથી ચાલતી. જાણવાનું કાર્ય પર્યાયથી છે, જ્ઞાનની પ્રસિદ્ધિ વડે. આજે આપણે 125માં બોલ વાંચ્યો તે રીતે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે જાણનાર તેજ આત્મા એમ લક્ષ્યરૂપ આત્મા નિશંકપણે પ્રસિદ્ધ થાય છે. લક્ષ્યરૂપ આત્મા પ્રસિદ્ધ થાય છે લક્ષ્યમાં, જ્ઞાનમાં. કેવી રીતે પ્રસિદ્ધ થાય છે? નિશંકપણે પ્રસિદ્ધ થાય છે, પછી શંકા નથી પડતી. અનુમાન હોય તો શંકા પડે, અહીંયા કેવળ અનુમાન નથી. અહીંયા તો જ્ઞાન લક્ષણથી પ્રગટ લક્ષણથી, પ્રગટ લક્ષણમાં પ્રત્યક્ષ પણ અને નિર્વિકલ્પતા અને વેદન આદિ હોવાથી એવો જ આત્મ સ્વભાવ છે એમ આખો આત્મા નક્કી થઈ જાય છે નિશંકપણે. વ્યવહાર રાગ દયા દાન ભક્તિ વડે આત્માની પ્રસિદ્ધિ થાય નહીં. આ બધા સાધન છે આત્માને ઓળખવા માટે, એક કામમાં આવે એવું નથી. કોઈ વ્યવહાર નહીં, કોઈ રાગ નહીં, કોઈ દયા દાન ભક્તિ પૂજા કોઈ ગમે તે કરે આત્માની પ્રસિદ્ધિ થાય નહીં. સ્વાધ્યાયમાં તો જ્ઞાન કેવી રીતે એની ચર્ચા ચાલે છે, માટે સ્વાધ્યાય ને બાહ્ય સાધન કીધું છે. અંતરંગ સાધન તો પોતાનું જ્ઞાન છે, પણ એ જ્ઞાન ની ચર્ચા સ્વાધ્યાયમાં થતી હોવાથી સ્વાધ્યાય ને જ્ઞાન પ્રાપ્તિ નું અંગ અથવા સાધન કહેવામાં આવ્યું છે. એટલું જ કારણ છે. આત્માને વિચારી શકાય છે, એનું બંધારણ કેવી રીતે છે, વ્યવસ્થા કેવી રીતે છે, એને વિચાર સમજવાની એ પદ્ધતિ છે. પદાર્થ ને સમજવાની એ પદ્ધતિ છે, અને એ પદ્ધતિથી કોઈ પણ પદાર્થ સમજી શકાય છે. દ્રવ્યગુણ પર્યાય ઉત્પાદ વિધ્રુવ, કેમ કે તો બધા પદાર્થ નું વિજ્ઞાન છે. હવે અહીંયા આત્મા ઓળખવો છે એટલે પોતાનો આત્મા ઓળખવો છે, કોઈ પદાર્થ તરીકે બીજા પદાર્થ ને ઓળખવો છે એવી વાત નથી. અહીંયા ફેર શું છે કે પોતાના આત્મા ને કેવી રીતે ઓળખી શકાય છે. ત્યાં તો કોઈ પણ પદાર્થ ને એ રીતે નિર્ણય કરી શકાય છે, પદાર્થ નું સ્વરૂપ આવું હોય. ત્રિ ક્ષેત્ર કાળ ભાવ દ્રવ્યગુણ પર્યાય ઉત્પાદ વિધ્રુવ, પોતાનો આત્મા ઓળખવા માટે તો પોતાનું જ્ઞાન લક્ષણ જ કામમાં આવે, બીજી કોઈ રીતે કામ કોઈ ઉપાય જ નથી બીજો. એમ છે કેમ કે રાગાદી ત્રિકાળી સ્વરૂપમાં રહેતા નથી, એક સમય માત્ર રહીને તે ટળી જાય છે, તેથી તે સ્વલક્ષણ થઈ શકે નહીં. તેથી કોઈ જ્ઞાન સિવાય કોઈ સ્વલક્ષણ થઈ શકે નહીં. અનંત ધર્મમાં મુખ્ય જ્ઞાન છે, અનંત ધર્મ છે એમાં મુખ્ય જ્ઞાન છે. એ ઉપરાંત એક બીજી અહીંયા કોઈ ખૂબી વાળી વાત છે, ટેકનિકલ સાઈડની આ વાત છે. પરાશ્રય બુદ્ધિ છૂટીને અંતર્મુખ થવામાં જ્ઞાન જ કારણ છે. જે પરાશ્રય બુદ્ધિ છે અને પરાશ્રયપણું થઈ રહ્યું છે એ છોડીને અંતર્મુખ થવું હોય તો જ્ઞાન જ કારણ છે અને જ્ઞાન જ સાધન છે, બીજું કોઈ સાધન નથી. જ્ઞાન જ્ઞાનનું વેદન કરે ત્યારે જ સ્વસન્મુખતા અને અંતર્મુખતા આવે, બીજી કોઈ પદ્ધતિ કોઈ રીત કોઈ સાધન કોઈ કારણ કાંઈ બની શકે એવું છે જ નહીં.
પરાશ્રિતપણું પણ જ્ઞાનમાં જ છે એમ કીધું.
પરાશ્રિતપણું પણ જ્ઞાન વિપરીત જ્ઞાન ને કારણે થાય છે અથવા અજ્ઞાન ને કારણે થાય છે. માટે એ વિપરીતતા ને અવિપરીતપણે લઈ આવો અથવા અજ્ઞાન નું સાચું જ્ઞાન કરો એટલે સ્વાશ્રિતપણું થાય ને પરાશ્રિતપણું છૂટી જાય. સ્વપર પ્રકાશકપણું જ્ઞાનમાં છે અને સ્વભાવની ખબર નહીં હોવાથી એકાંત પર પ્રકાશકપણાનો એક અંશમાં આખી આખા પદાર્થ બુદ્ધિ હોવાને લીધે જે જે પદાર્થો એની અંદર વ્યક્ત થાય છે એ બાજુ બહિર્મુખ થઈ જવું પડે છે, અનિવાર્યપણે બહિર્મુખ થઈ જાય છે. જેને અંદરમી ગાથામાં જ્ઞેય લુપ્તતા કીધી છે કે જ્ઞાન વિશેષનો આવિર્ભાવ વર્તતો હોવાને લીધે, એટલે કે જ્ઞેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ વર્તતો હોવાને લીધે જ્ઞેયલુબ્ધતા ઉત્પન્ન થાય છે અને જીવ પરદ્રવ્યનો આશ્રય કર્યા વગર રહી શકતો નથી. એક બીજી વાત લઈએ આપણે કે કોઈ જીવને શરીરની પીડાની વેદના જોતી નથી. જ્યારે એ પીડા ઉત્પન્ન થાય ત્યારે એ બેભાન થવા તૈયાર છે, ગોળી ખાઈને ઇન્જેક્શન ખાઈને, બરાબર છે, કેમ કે એને પીડા જોતી નથી. પણ જો એટલે ઉપયોગ ફેરવવા માટે બીજી પણ પદ્ધતિ માણસ અપનાવે છે કે ભાઈ કઈ વાંચવામાં તમારું મન લગાડો ને તો કઈક પીડા આવશે તો મને વાંચી શકું એવું તો છે જ નહીં અત્યારે, તો કે કઈ ટીવી કે ફિલ્મ કઈ જોવો તમને ગમે એમાંથી તમારું મન પુરવાય, તો પણ પીડા એવી છે ને કે કઈ જોવા દે એમ નથી. માથું ફાટતું હોય શું કરે, માથું ફાટતું હોય શું જોવે શું વાંચે. હવે એ જે પરસન્મુખ થયેલું જ્ઞાન છે એ અંતર્મુખ થાય તો પીડાથી છૂટી જાય. એના માટે યુક્તિ આપવી પડે છે કે 25 વર્ષથી ખોવાયેલો છોકરો ઓચિંતો આવી ચડે તો એટલો બધો હર્ષોલ્લાસ આવે કે ભેટી પડે. એવું તો માથું ફાટતું હોય ને, દરદ નથી છૂટમટી ગયો, ઉપયોગ છૂટી ગયો. તો ઉપયોગ પીડાને છોડાવે એવું સબળ કારણ મળે તો ઉપયોગ છૂટે ને. તો એવું કોઈ સબળ કારણ મળે તો એની પીડા છૂટી જાય છે કે નહીં? દરદ છૂટ્યા વગર તે દરદ ચાલુ રહીને પીડા છૂટે છે કે નહીં? એક ભલે થોડા સેકન્ડો માટે. જો રાગનો બીજો વિષય પણ પીડા છોડાવી શકતો હોય તો વિતરાગી પરમાનંદ નો નાથ પરમાત્મા મળે, ઓલો તો છોકરો મળે છે, ક્ષણિક આનંદ છે. પરમાનંદ નો નાથ પરમાત્મા મળે ને પીડા નો છૂટે ઉપયોગ ને ક્યાંથી મળે? છૂટી જ જાય. ઉપયોગ ફરે એટલી જ વાર છે. બહિર્મુખ થવાનું, પરાશ્રય બુદ્ધિ થવાનું કારણ પણ જ્ઞાન જ છે. અને પરાશ્રય બુદ્ધિ છૂટીને અંતર્મુખ થવામાં જ્ઞાન જ કારણ છે, બીજું કોઈ કારણ નથી. એ જ સાધન છે, એને કરવું રહ્યો. તે સિવાય બીજી કોઈ રીતે બહિર્મુખ પણ છૂટી શકે, પરાશ્રય છૂટી શકે.
ખાસ કારણથી જે ઉપસર્ગ પરિસર થાય છે, જે બાઘ સિંહ પાડીને ખાઈ જાય તો એનો કીડાનો દુઃખ નથી.
બાઘ સિંહ પાડીને ખાઈ જાય ને, એને ખબર પડે કે આ નીચે આયલો આવે છે કે સર્પ ચાલ્યો આવે છે અને શરીર ઉપર ચડી ગયો અને હવે મોઢું ખોલ્યું કે આકડો ખોલીને ભીડાવે છે, મને અંદર ડૂબકી મારી જાય છે. એને વિકલ્પ નથી આવતો કે હું ખસી જાઉં કે એને ધક્કો મારીને દૂર કરું. બે માંથી એક વિકલ્પ ન આવે. શું આધાર છે આટલો બધો? વિચલિત નહીં થવાનો, ભયમાંથી ભયથી વિચલિત નહીં થવાનો મુનિ પાસે આધાર શું છે? એક જ આધાર છે. જબરજસ્ત મેરવું કરતા પણ અચળ પદાર્થ છે અંદર. શક્તિ એટલી બધી છે કે જેની કોઈ હદ જ નથી, એટલી બધી શક્તિ છે. હદ હોય તો એને કઈ માપથી બતાવાય, પણ જેની કોઈ હદ નથી એટલી શક્તિઓ છે. સંખ્યા એક એક શક્તિના સામર્થ્ય, એવો જબરજસ્ત પદાર્થ છે. અંદર ઉતરી જાય છે, કઈ ખબર નથી. શરીરમાં શું થાય છે પછી કઈ ખબર નથી. તો મહાપુરુષો પણ એ મુનિઓની ભક્તિ કેમ કરે છે? જ્ઞાનીઓ પણ ભક્તિ કરે છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ગાયો ગમે ગુરુદેવ તો મુનિ દશાનું વર્ણન આવે તો મસ્તી ચડે ગુરુદેવ ને. એટલી ભક્તિમાં આવી જતા હતા. ઘણા આમાં પણ એવા વચનો આવ્યા છે, 82માં પણ એ વચન આવ્યા છે, જે મુનિરાજની ભક્તિ કરી હોય એમની દશાનું વર્ણન કરતા કરતા ઘણા વચનો આવી ગયા છે. એવી કોઈ અલૌકિક દશા છે. ઇન્દ્રો આવીને સ્તુતિ ભક્તિ કરે હામું જોતા નથી. નિરપેક્ષ કેટલા છે. ઇન્દ્રને એમ ન કે ભાઈ તમારી પાસે તો દૈવી સંપત્તિ છે, તો પછી આવા બધા પ્રભાવ ના કરી નાખો આટલી શાસન. એ વિકલ્પ ચાલ્યો ગયો છે જેની વિતરાગતામાં એ રાગ નથી. અત્યારે શાસન ની પ્રભાવ નો પોતે શાસ્ત્ર લખી પણ એની મર્યાદા છે. પોતાને વિકલ્પ આવશે, ગાથાની શ્લોકની રચના કરશે, અમુક શાસ્ત્રનું આવડું વોલ્યુમ થઈ જશે,
ઉપદેશ પણ આવશે,
ઉપદેશ પણ આવશે. બસ વાત પૂરી થઈ ગઈ. આથી આગળ એક ડગલું નહીં ચાલે. એ ચક્રવર્તી આવ્યા કે ઇન્દિરા આવે, એને એમ નહીં કે તું મંદિર બંધાવ, તું બધાને શાસ્ત્રો આપી દે, આથી પ્રભાવ ના કરી નાખ, જૈન દર્શન નો જય જયકાર કરી નાખ. કઈ નથી કેતા. જગતમાં અત્યારે જૈન દર્શન નો જરા ઘણું થઈ ગયું છે, તું જરા મોટી ચમત્કારો કરતી તો ચમત્કાર કરી શકે છે દેવ તો.
એ બી અંતરમુક્તાનું કારણ ચાલતું હોય છે.
તો એ વેદના મુક્ત ત્યારે પીડાથી જુદા થઈ શકે છે, એટલી વિતરાગતા છે ત્યારે, એટલી સ્થિરતા છે. કોઈ પણ પરિસ્થિતિમાં આરંભ સમારંભ નો વિકલ્પ રાજને થતો જ નથી, મર્યાદા છે, કરવું જ પડે. મંદિર જોવે તો પોતે દર્શન કરવા જાય, મંદિર બાંધવાનું કોઈને ના કહે, એની મર્યાદા છે. વિતરાગતા કયા ગુણ સ્થાને એની કેટલી હદમાં મર્યાદિત, રાગને મર્યાદિત કરી નાખે છે એ વિતરાગતા સમજવા જેવો વિષય છે. ઉપદેશ એટલે શાસ્ત્ર માં લખી જાય, વ્યક્તિગત ન કરે ઉપદેશ. શાસ્ત્ર માં લખે પંચકલ્યાણક પૂજા, પંચકલ્યાણક એની વિધિ કેવી રીતે છે એ લખે. શાસ્ત્ર લખવું તો શાસન પ્રવૃત્તિ છે કે નહીં? સમયસર લખવું કુન કુન આચાર્ય દેવે, બરાબર. એ શાસ્ત્ર નો વિષય શું છે? મુનિ દશા નો વિષય છે નહીં ને, બરાબર. અજ્ઞાની કેવી રીતે જ્ઞાની થાય એક જ વિષય છે. અપ્રતિભૂત ને સમજાવવા માટે વાત કરી, તો એમને પોતાના મુનિ ને ઉપદેશ નથી આપતા, ત્યાં તો અજ્ઞાની ને ઉપદેશ આપે છે. તો એમને શું જરૂર પડી જંગલમાં ગયા પછી? પણ શાસન ને ઉપદેશ નો વિકલ્પ આવ્યો તો શાસ્ત્ર લખી નાખ્યું. પણ કોઈ રાજા આવે તો એને એમ ન કે તું આમ કરજે ને તેમ કરજે. તો કોઈ માણસ આવે ને ગામ નો સુખી આવે કે મુખ્ય માણસ હોય, તમે ફંડફાળો કરીને જૈન મંદિર તો કરો, દર્શન તો થાય, એમ નહી કે કરે, ફંડફાળો કરાવે ન કરાવે ને, તો ઠીક. આ મર્યાદા છે, આ મર્યાદા છે. આરંભ સમારંભ કરવું કરાવવું ને અનુમોદવું, એ ત્રણ
પ્રકારનું.
તમારું કામ તમે જાણો, અમારું કામ નથી. આ પ્રતિ ચુત થઈ જવાય એવું છે. ઉપર ઉપરથી થોડું લઈ
લઈએ.
બીજો પ્રશ્ન એ છે કે એ લક્ષણ ની સિદ્ધિ થી શું પ્રયોજન છે? માનો કે તમે લક્ષણ નક્કી કર્યું તો એનાથી તમારું પ્રયોજન શું છે? તો કે લક્ષણને પ્રસિદ્ધ કરવા. લક્ષણને પ્રસિદ્ધ કર્યા વિના સીધો આત્મા આનંદ ધર્મ વાળો છે એમ એટલા લક્ષણને જણાવો ને. લક્ષણથી લક્ષને શું કરવા જણાવો છો? સીધો આનંદ ધર્મ વાળો આત્મા તમે વાત કરીને ઓળખાવો ને, સમજાવો ને. એક લક્ષણથી આખો આત્મા ઓળખો એવી શા માટે વાત કરો છો? તમારે વચ્ચે લક્ષણ લાવવાનું પ્રયોજન શું છે? પિન પોઈન્ટ પ્રશ્ન એ છે કે વચ્ચે લક્ષણ ની વાત શું કરવા ઘુસાડવા? આત્મા આનંદ ગુણ ધર્મ વાળો છે, એવી રીતે આત્માના સ્વભાવ નું પ્રતિપાદન કરો. વચ્ચે એક લક્ષણ થી વાત કરવાનું શું કારણ છે?
મારા દ્રવ્ય નું કામ છે, પર્યાય નું.
તમારા દ્રવ્ય નું કામ છે, પર્યાય નું કામ નથી. ઠીક, તત્વજ્ઞાન નો અભ્યાસ કર્યા પછી આ બધી દલીલો આવે છે. ઉત્તર કે લક્ષણ ના નિર્ણય વગર લક્ષ્ય આત્મા નક્કી થઈ શકે નહીં. જે ચેનલ છે એ ચેનલથી જ કામ થાય છે, બીજી ચેનલથી કોઈ કામ થતું નથી. આ એક વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે, વસ્તુ સ્થિતિ આ છે. વૈજ્ઞાનિક પરિસ્થિતિ કયો કે વસ્તુ સ્થિતિ કયો, એક જ વાત છે. કે લક્ષણના નિર્ણય વગર લક્ષ આત્મા નક્કી થઈ શકે નહીં. માટે જે રીતે આત્મા પરથી ભિન્ન અને સ્વથી પરિપૂર્ણ એમ પરિપૂર્ણપણે સમજાય, એ રીતે જેને લક્ષણનો નિર્ણય થાય તેને લક્ષાત્માનો નિર્ણય થાય. આ જરા ગૂઢ વિષય છે કે જે રીતે આત્મા પરથી ભિન્ન અને સ્વથી પરિપૂર્ણ એ રીતે સમજાય, જે રીતે ને એ રીતે, એ વાત ગોળ ગોળ કેમ રાખે છે ગુરુદેવ? જે રીતે એટલે શું? કે આ વિષય ઓળખવાનો જે છે, સમજવાનો છે, એ વિચારથી નથી સમજવાનો, એ પ્રયોગથી સમજવાનો છે. કે પરથી ભિન્ન અને સ્વથી પરિપૂર્ણ એ જે રીતે અંદરમાં સમજાય પ્રયોગથી, એ રીતે એનો નિર્ણય થાય. બીજી રીતે નિર્ણય નહીં થાય, એટલે નિર્ણય પ્રયોગની ભૂમિકામાં થાય છે, વિચારની ભૂમિકા, માત્ર વિચારની ભૂમિકામાં નહીં. પછી પ્રયોગ કાળે વિચાર હોય એ ગૌણ વાત છે, પ્રયોગ મુખ્ય છે. પણ જેને પ્રયોગ નથી અને માત્ર વિચાર છે એને નિર્ણય નહીં થાય એમ કહેવું છે. એ રીતે વાત લીધી છે, આ ઉપર ઉપરથી આપણે લઈએ છીએ.
પ્રથમ નિર્ણય લક્ષણનો કીધો,
લક્ષણના નિર્ણય વગર, એટલે કે ગમે તે લક્ષણ તે થઈ જશે એમ નહીં. એક તો નક્કી કરે જ્ઞાન લક્ષણ સિવાય બીજું કોઈ આની અંદર સાધન નથી, અને એ વગર તને સ્વભાવનો નિર્ણય નહીં થાય. પછી એ સ્વભાવમાં પણ જે રીતે પરથી ભિન્નપણું અને સ્વથી પરિપૂર્ણપણું અંદર ભાસે એવો પ્રયોગ તારો ચાલતો હોય, તો એ પ્રયોગના કાળમાં એ રીતે લક્ષણનો અને લક્ષણો નિર્ણય થઈ જશે.